તારીખ 24/8/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પાર્લામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 103 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે તથા અવાજ ધીમો છે.
અસંગ દશા એટલે વિતરાગ દશા રૂપ ધર્મ થવા અર્થે સત્સંગ જ એક આધારભૂત છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવો અસંગપણો જીવને ઉત્પન્ન થાય છે એમ શ્રી તીર્થંકર દેવે સત્સંગને વિતરાગતા ઉત્પન્ન થવા અર્થે આધાર કરેલો છે. તે સત્સંગ એટલે યથાર્થ સત્સંગ જીવને આત્મકલ્યાણમાં નિમિત્તભૂત થાય એવો યથાર્થ સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વિતરાગે કહ્યું છે. જ્ઞાની પુરુષનો યથાર્થ સત્સંગ પ્રાપ્ત થવા છતાં સત્સંગ સફળ ન થયો એવું અનેક વાર બન્યું છે અથવા અત્યાર સુધી એવું જ બન્યું છે કે સત્સંગ મળ્યો છે પણ સત્સંગ ફળવાન થયો નથી. જો કે જગતના સર્વ પ્રસંગો અને સર્વ પદાર્થો કરતા સત્સંગની દુર્લભતા યથાર્થ સત્સંગની દુર્લભતા ઘણી છે, તેમ છતાં પણ અનંતકાળમાં અનેકવાર સત્સંગ પ્રાપ્ત થવા છતાં તે સત્સંગ નિષ્ફળ ગયો છે એવું જ બન્યું છે. કેમ સત્સંગ નિષ્ફળ ગયો? કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી. સત્સંગ પરમ હિતકારી છે એવી ઓળખાણ થઈ નથી. જેમ બીજા ધાર્મિક પ્રસંગો એમ જ એની કોઈ ગંભીરતા સમજ્યા વિના વ્યતીત થાય છે, એક પ્રકારનો ઉદય છે, ઉદયમાંથી જીવ પસાર થાય છે, એવી જ રીતે મહત્પુણ્યના યોગે પ્રાપ્ત એવો યથાર્થ સત્સંગ એ પણ સામાન્ય ઉદય હોય એ રીતે પસાર થયો છે, પરમ હિતકારી છે એવું નથી જાણ્યું. એટલે કે એના ઉપર જે વજન આવવું જોઈએ એ વજન નથી આવ્યું, એનું મૂલ્ય જેટલું ભાસવું જોઈએ એટલું મૂલ્ય ભાસવું નથી. એટલે એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ એ મૂલ્યાંકન કેટલું થાય તો સત્સંગ ફળવાન થાય એ વિષય કૃપાળુદેવને અહીંયા સ્પષ્ટ કરવો છે. આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાસ્યો નથી. એક તો પરમ હિતકારી છે એવું જાણવું એવું ઓળખવું બન્યું નથી અને તેથી પરમ પ્રેમે તેની ઉપાસના કરી નથી. ઉપાસના કરવી એક વાત છે, માત્ર શ્રવણ કરવું તે બીજી વાત છે. અહીંયા સત્સંગમાં માત્ર શ્રવણ કરવાની ક્રિયા થાય છે, ઉપાસનાની ક્રિયા નથી થતી, તો પણ તે સત્સંગ પ્રત્યે જે મૂલ્યાંકન આવવું જોઈએ એનું જે મૂલ્ય થવું જોઈએ એ થયું નથી. શ્રવણ થવું અને ઉપાસનામાં ફરક શું? આ પ્રશ્ન થવા યોગ્ય છે. ઉપાસનું છે એ સત્સંગમાં પ્રાપ્ત ઉપદેશ પોતાને યોગ્ય એવો જે ઉપદેશ પોતાને લાગુ પડતો એવો જે ઉપદેશ તેનું અમલીકરણ કરવું તેને અમલમાં મૂકવું એને ઉપાસના કહેવામાં આવે છે. બહુ ભાગ એવું બને છે કે શું કહેવા માંગે છે એ સમજવામાં જ ઘણો સમય વ્યતીત થાય છે અથવા સમજવાની ગળમથલમાંથી જીવ પસાર થાય છે ત્યારે કંઈક સંતોષ પકડી લે છે કે અત્યાર સુધી જે ન સમજાયું એ કંઈક મહેનત કરતાં સમજાયું માટે જાણે જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. પરંતુ સમજાયા પછી એ સમજણનો સદુપયોગ થવો ત્યારે કાર્ય પૂરું થાય છે. એ સમજાયા પછી તો કાર્ય શરૂ કરવાનો પ્રારંભ કરવાનો હોય છે, એના બદલે સમજાયું અને સંતુષ્ટપણું થયું એ એક નવી ભૂલ થાય છે. એટલે અહીંયા સત્સંગને ઉપાસ્યો નથી એમ કહ્યું, સત્સંગમાં વાત નથી સાંભળી એમ ન કહ્યું, એની ઉપાસના કરી નથી, એનું અમલીકરણ કર્યું નથી. અને તે પણ પરમ સ્નેહે, પરમ સ્નેહે એટલે અતિ ઉમંગથી, મારા હિતની વાત છે, મારા પરમ હિતની વાત છે અને તેથી શીઘ્રથી શીઘ્ર ત્વરાથી એ કાર્ય મારે અત્યારે જ કરવું જોઈએ એ પ્રકારનો પરમ સ્નેહ, પરમ ઉમંગથી, પરમ ઉત્સાહથી એની ઉપાસના થઈ નથી. નહીતર સત્સંગ નિષ્ફળ જાય એવું બને નહીં. એક જગ્યાએ કૃપાળુદેવ લખે છે કે યથાર્થ સત્સંગ મળે અને જીવનું કલ્યાણ ન થાય તો આ વિશ્વમાં તે 11મું આશ્ચર્ય છે. 10 આશ્ચર્ય ગણાતા હશે ઐતિહાસિક સ્થળો અથવા ઐતિહાસિક કોઈ મકાનો કે ઐતિહાસિક કોઈ પ્રસંગ નહીં સામે, પણ આ 11મું વધારાનું આશ્ચર્ય છે. કહેવા એ માગે છે કે યથાર્થ સત્સંગ મળે તો જીવનું અવશ્ય અવશ્ય કલ્યાણ થાય જ, છતાં ન થાય તો એક આશ્ચર્યકારી વાત સમજવી જોઈએ. પરમ સ્નેહી ઉપાસ્યો નથી અને પ્રાપ્ત પણ, એટલે પ્રાપ્ત હોવા છતાં પણ, સત્સંગ મળવા છતાં પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે એમ કહ્યું છે. શ્રી વિતરાગે શું કહ્યું કે સત્સંગ પ્રાપ્ત થવા છતાં જેને પ્રાપ્તિ ન થઈ હોય, અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞા, એટલે કે જે જીવને સત્સંગ ન મળ્યો હોય ને એની જે હાલત હોય એવી હાલતમાં જીવ રહ્યો અને એ સત્સંગનો ઉદય પ્રસંગ વિસર્જન કર્યો, પૂરો કર્યો, એવા ભાવમાં રહ્યો કે પ્રાપ્ત છતાં અપ્રાપ્ત ફળવાન, અપ્રાપ્તિથી જે ફળ આવે એવા જ ફળમાં એને પ્રાપ્તિનો પ્રસંગ પૂરો કર્યો. આ એક ઘણા અફસોસની વાત છે. જીવને આત્મકલ્યાણના હેતુભૂત પ્રસંગ એવો સત્સંગ પ્રાપ્ત થાય છતાં જીવ પરલક્ષે એ સત્સંગમાં ઉપસ્થિત રહે ત્યારે જીવને આ નુકસાન થાય છે. બીજા પણ કેટલાક પરિણામ એવા છે જે વાત નીચે પોતે સ્પષ્ટ કરવા માગે છે, સ્પષ્ટ કહેવા માગે છે. પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી આ વિષયની વિચારણાથી આ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. જો કૃપાળુ દેવને સત્સંગનું મૂલ્ય કેટલું હતું એ વાત અહીંયા પોતાના આત્મ સાક્ષાત્કારથી કહી છે કે સત્સંગને મૂલ્યની વાત કરતા અને એની વિચારણામાં અમારા પરિણામ લાગતા અમારા આત્મગુણો છે એ આવિર્ભાવ પામવા લાગ્યા. એ આવિર્ભાવ પામતા પામતા સહજ સમાધિ નિર્વિકલ્પ દશા જેને કહે છે એવી જે સહજ સમાધિ તેને પ્રાપ્ત થઈ ગયા. આ પત્ર લખતી વખતે કૃપાળુદેવને સત્સંગનો મહિમા એટલો આવ્યો છે અને એ સત્સંગનો મહિમા છે આત્મસ્વરૂપનો મહિમા છે. આત્મસ્વરૂપના આત્માના હિતને અર્થે એ વાતની વિચારણા ચાલે છે અને એ વિચારણામાંથી પોતાનું જે પરિણમન છે એ અંતર પરિણમન વિશેષ ઉગ્ર થાય છે, આવિર્ભૂત થાય ને શુદ્ધોપયોગમાં પરિણમન કરે છે. એવા આત્મકલ્યાણના હેતુભૂત સત્સંગને પોતે નમસ્કાર કરે છે, અત્યંત અત્યંત ભક્તિથી નમસ્કાર કરે છે. આવું સત્સંગનું મૂલ્યાંકન થાય અને આત્મકલ્યાણ ન થાય એવું મુમુક્ષુ જીવને બનવા યોગ્ય નથી. અને આવું મૂલ્યાંકન ન થાય અને આત્મકલ્યાણ થાય એવું પણ બનવા યોગ્ય નથી, એટલું અહીંથી સ્પષ્ટ નીકળે છે. એક તો જગતની અંદર યથાર્થ સત્સંગ ઉપલબ્ધ નથી, પ્રાપ્ત નથી. જગતમાં ગમે તે પદાર્થની ગમે તે વ્યક્તિની અછત હોય તો પણ એવી વ્યક્તિ 10-20-25 આખા વિશ્વમાં થઈને મળી આવે. 600 કરોડની લગભગ વસ્તી છે એવા જગતમાં 10-20 માણસો ટોપ લેવલના મળી જાય, પણ 10-20 જ્ઞાનીઓ મળે એવી એવો આ યુગ કે એવો આ જમાનો નથી. એટલે 10-20 ઠેકાણે યથાર્થ સત્સંગની પ્રાપ્તિ થાય, પરમ સત્સંગની પ્રાપ્તિ થાય એવી પરિસ્થિતિ નથી અને તેથી તેની દુર્લભતા ઘણી છે. અને મૂલ્ય તો આત્મકલ્યાણ થાય એનું આંખવા માટે કોઈ જગતમાં પદાર્થ જ નથી. એની ઉપમા આપી શકાય એવો પણ કોઈ જગતમાં બીજો પદાર્થ નથી, એવું એ અનુપમ સાધન છે જીવનું આત્મકલ્યાણ થવા માટેનું. એટલે પોતે સત્સંગનો મહિમા કરતાં કરતાં સત્સંગની ભક્તિ કરે છે, નમસ્કાર કરે છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વસાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે. આ સિદ્ધિ આજ્ઞાથી કૃપાળુદેવની કે અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણે, ધર્મના બીજા કોઈ પણ સાધનને ગૌણ કરવા અને સત્સંગને મુખ્ય કરવો એમ કહે છે. જેમ કે અત્યારે પર્યુષણના દિવસો છે, આ દિવસોની અંદર બહુ ભાગ સંપ્રદાયની રૂઢિ પ્રમાણે ઉપવાસ કરવાની પદ્ધતિ છે. ઘણા ઉપવાસ કરે છે, ઉપવાસ કરે, એક ઉપવાસ કરે, કોઈ બે કરે, કોઈ ચાર કરે. શારીરિક અશક્તિ ઉત્પન્ન થાય અને સત્સંગને ઉપાસવા માટે સત્સંગ છોડવાની પરિસ્થિતિ આવે તો શું કરવું? ઉપવાસ કરવો કે સત્સંગ કરવો? અથવા એવો બીજો કોઈ ધર્મ ધાર્મિક પ્રસંગ ઉત્પન્ન થાય તો એ જગ્યાએ સત્સંગ ચાલે છે તો એ જગ્યાએ ભક્તિ ચાલે છે, શું કરવું, ક્યાં જવું? જિનેન્દ્ર ભગવાનની ભક્તિ મુખ્ય કરવી કે સત્સંગ મુખ્ય કરવો? આવા બધા પ્રસંગો, સત્સંગને પેરેલલ કોઈ ધર્મ સાધનના પ્રસંગો ઉત્પન્ન થતા હોય તો શું કરવું જોઈએ એ સંબંધેનું સ્પષ્ટ માર્ગદર્શન આ સ્થળે કૃપાળુદેવે આપ્યું છે કે સર્વ સાધનને ગૌણ જાણવા. કોઈ પણ બીજા ધર્મ સાધન હોય, આત્મકલ્યાણ માટે સત્સંગ જેવું સાધન અમે જાણ્યું નથી, જોયું નથી, સાંભળ્યું નથી, એ પત્રમાં આવે છે. એટલે એ વિષયમાં એમના અનુભવનો આ પુકાર છે અને સર્વ મનુષ્યજનો માટે એ એક સ્પષ્ટ આજ્ઞા છે એમ વિચારવું રહ્યું. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ, સમ્યક દર્શનનો મુખ્ય હેતુ ન કહ્યું, સિદ્ધો જ એનું ફળ નિર્વાણ છે, એનું મુખ્ય કારણ આ સત્સંગ છે, એવો સત્સંગ ઉપાસવો યોગ્ય છે, એની સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે, સર્વાર્પણ બુદ્ધિએ ઉપાસવો યોગ્ય છે. એના માટે કોઈ પણ ભોગ દેવો હોય, કોઈ પણ અર્પણતા કરવી પડતી હોય તો તે કરવા યોગ્ય છે. કેમ કે એનાથી થવાવાળો જે નિર્વાણનો લાભ, ભવિષ્યમાં જે નિર્વાણનો લાભ થવાનો છે, એની બરાબરીમાં કયો એવો પ્રસંગ અને કયો એવો પદાર્થ છે કે જેને મુખ્ય કરી અને સત્સંગને ગૌણ કરી શકાય, એવું તો વિચારવાન જીવો તો કરે નહીં. મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ. કૃપાળુદેવની મુમુક્ષુ જીવ માટેની વ્યાખ્યા જ એ છે કે મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ, જે આત્મહિતને યથાર્થ પ્રકારે વિચારી શકે તે મુમુક્ષુ છે. પોતાના આત્મહિતની જેને સૂજ ન આવે, અથવા સૂજ આવે એવી પોતાની મતિની નિર્મળતા ન હોય, એ માણસ ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ આ પ્રકરણમાં, આ ક્ષેત્રમાં એને અવિચારી ગણવામાં આવે છે. વિચારવાન ગણવામાં નથી આવતો, પણ અવિચારી ગણવામાં આવે છે. કેમ કે સત્સંગ છે તે નિર્વાણનો એટલે મોક્ષનું મુખ્ય કારણ છે અને એની ઉપાસના સર્વાર્પણ બુદ્ધિએ થવી ઘટે છે. જ્યાં સુધી એવું મૂલ્યાંકન ન આવે ત્યાં સુધી પણ એ સત્સંગનો લાભ પ્રાપ્ત થતો નથી, અથવા એ સત્સંગથી જે ગુણ થવો જોઈએ એ ગુણ નથી થતો. જો સર્વાર્પણપણે ઉપાસવામાં આવે તો, તેથી સર્વ સાધન સુલભ થાય છે. પછી જે પરમાર્થના બીજા સાધનો છે એ પરમાર્થિક હેતુએ સુલભ થાય છે, નહીતર સર્વ સાધન બંધન થયા જેવી પરિસ્થિતિ આવે. જેથી સર્વ સાધન સુલભ થાય છે એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. આત્માની સાક્ષી એ વાત કરે છે, અથવા સાક્ષાત આત્માના અનુભવથી આ વાત કરે છે. એના માટે પુરાવો પોતાનો આત્મ સાક્ષાત્કાર બતાવે છે. પોતાને જે અનુભવ થયો છે એ અનુભવની રજૂઆત છે. એક સારી કંપની હોય તો આપણને એના ઉપર વિશ્વાસ આવે છે, અને માણસો એ કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, અથવા તો એ કંપનીની કોઈ પણ પ્રોડક્ટ હોય એના પૂરા પૈસા આપીને ખરીદે છે. સમજે છે કે આ ચીજ મોંઘી છે પણ આ કંપનીની ક્વોલિટી સારી છે, માટે વિશ્વાસ રાખીને ત્યાં પૈસા માણસ ખર્ચે છે. કૃપાળુ દેવના આત્મ સાક્ષાત્કાર પ્રત્યે આપણો વિશ્વાસ કેટલો? જો સત્સંગને સર્વાર્પણપણે બીજા અન્ય સાધનને ગૌણ જાણીને ઉપાસવામાં આવે તો એમના સાક્ષાત્કારમાં આપણને વિશ્વાસ છે, અને નહીતર એમના સાક્ષાત્કાર પ્રત્યે આપણને વિશ્વાસ છે કે કેમ એ વાત પણ વિશ્વસનીય રહેતી નથી, અથવા વિશ્વાસ નથી એ વાત સાબિત થાય છે. વિશ્વાસ કોના ઉપર મૂકવામાં આવે છે? વિશ્વાસ મૂકવા માટેના નીતિ નિયમો શું? કે જે પ્રમાણિક હોય એના ઉપર વિશ્વાસ મૂકાય, અપ્રમાણિક મનુષ્ય ઉપર કોઈ વિશ્વાસ નથી મૂકતો. તો જે મહાપુરુષો પવિત્ર પુરુષો છે, જેમણે પવિત્ર વિતરાગ ધર્મ પ્રગટ કર્યો છે, પવિત્ર એવા આત્મગુણ અપૂર્વપણે પ્રગટ કર્યા છે, એવા અપૂર્વ ગુણોના જે ધારક છે તેમના આત્મ સાક્ષાત્કાર પ્રત્યે જો ખરેખર આપણને વિશ્વાસ આવે તો સત્સંગને સર્વાર્પણપણે ઉપાસવાનું અવશ્ય બને, અને અવશ્ય તેનો આત્મહિતનો લાભ થવા યોગ્ય છે, તે થાયને થાય છે. આવી સચોટ અને સુંદર રીતે રજૂઆત કૃપાળુદેવ જેવા મહાપુરુષે કરી, અને એ કરી છે તે છતાં પણ જો આપણે એને અનુસરીએ નહીં તો સત્સંગ મળવા છતાં કેવી રીતે એનો જે લાભ થવો જોઈએ એ કેવી રીતે બની શકે? તે સત્સંગ પ્રાપ્ત થઈ જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. એમાં સત્સંગનો દોષ નથી કાંઈ. તે સત્સંગ એટલે યથાર્થ સત્સંગ પ્રાપ્ત થયે પણ, પ્રાપ્ત થવા છતાં પણ જો આ જીવને આત્મકલ્યાણ પ્રાપ્ત ન થાય, આત્મહિત પ્રાણી પ્રાપ્તિ ન થાય, તો અવશ્ય આ જીવનો વાંક છે. એટલે અવશ્ય આ જીવ દોષિત છે, પોતે જ દોષિત છે એમાં. કેમ કે કેવી રીતે દૂષિત છે, કેમ કે તે સત્સંગના અપૂર્વ અલભ્ય અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાદ કરનાર એવા માઠાકારણોનો ત્યાગ ન કર્યો. આ ભૂલ કરે છે જીવે. એક બાજુ સત્સંગમાં આત્મકલ્યાણની વાતોનું શ્રવણ થાય, વિચારણા થાય, અને બીજી બાજુ તે જ આત્મકલ્યાણને બાધક એવા પરિણામો ચાલુ રહે તો તે સત્સંગ નિષ્ફળ જાય એમાં શું આશ્ચર્ય છે? એ અવશ્ય નિષ્ફળ જ જશે. એટલે બીજી સાઈડ પણ સંભાળવી રહી છે. જે બીજી એ પોતાના પરિણામોની બીજી પરિસ્થિતિને જે જોતા નથી અને માત્ર શ્રવણાદિથી સંતુષ્ટ પામે છે, શ્રવણ કહો, વાંચન કહો, ચર્ચા વગેરે કહો, એનાથી સંતુષ્ટ થાય છે કે આપણે સત્સંગ તો કરીએ છીએ ને, પણ સત્સંગ કરો છો તો જીવન ઉપર પરિણામન ઉપર એની શું અસર છે એ જો જોવામાં ન આવે અને બાકીનું પરિણામન અથવા જીવન જે પ્રમાણે ચાલતું હતું તેમ જ ચાલ્યા કરે તો ખરેખર એને સત્સંગની ઉપાસના નથી કરી. કોઈ ખાસ વાત આ વિષયમાં છે તો એવી છે કે સત્સંગ દરમિયાન પોતાને લાગુ પડે એવી કઈ કઈ વાતો, પોતાને પોતાના પરિણામમાં સુધાર થાય, ઉપયોગી થાય એવી કઈ વાત આવે છે, એ વાતનું લક્ષ રહેવું જરૂરી છે. જો આત્મલક્ષી સ્વાધ્યાય હોય તો જ એવું લક્ષ રહે, નહીંતર પોતાના પ્રયોજનની વાત ઉપર લક્ષ ન જાય અને અપ્રયોજનભૂત વિષય ચાલતો હોય તેના ઉપર લક્ષ જાય અને પરિણામે તે સત્સંગથી કાંઈ ફાયદો ન થાય. લગભગ આવું બને છે. સત્સંગ અને સ્વાધ્યાયનો આ એક પાયાનો નિયમ છે કે તે સ્વલક્ષી પ્રવૃત્તિથી થવું જોઈએ. બીજા કોઈનો પણ વિચાર કર્યા વિના અથવા સત્સંગમાં આવનારા કોઈ પણ જીવનો વિચાર કર્યા વિના કે આડું અવળું જોયા વિના એકમાત્ર પોતાના આત્મકલ્યાણના લક્ષ્યે જ સત્સંગ થાય તો જ એ સત્સંગ સફળ થાય, નહીતર સત્સંગ નિષ્ફળ જાય એવું અત્યાર સુધી જે બન્યું છે એમ જ બનવાનું. શું કહ્યું કે સત્સંગના અપૂર્વ યોગમાં, સત્સંગના યોગને પણ અપૂર્વ યોગ અહીંયા ગણાવ્યો છે. કેમ કે અનંત કાળે ભાગ્યે જ યથાર્થ સત્સંગ પ્રાપ્ત થાય એવો યોગ મળે છે. અલભ્ય અને અત્યંત દુર્લભ, જલ્દી પ્રાપ્ત ન થાય તેથી અલભ્ય કયો છે અને એની સુલભતા નહીં હોવાથી, અનેક પ્રકારના અંતરાય હોવાથી એ વિષયમાં તે અત્યંત દુર્લભ છે એવો યોગ છે. એવો યોગ છે એમ નહીં જાણીને એની દુર્લભતા, એની અપૂર્વતા છે, એનું મૂલ્યાંકન ન થાય તે ન થાય એ પરિસ્થિતિમાં સત્સંગના યોગને બાધ કરનાર એવા માઠા કારણો માઠાકારનું એ પોતાના જ પરિણામ છે, જે હવે પછીના પેરેગ્રાફમાં સ્પષ્ટ કરશે. એવા માઠાકારણોનો ત્યાગ ન કર્યો કે કયા એવા માઠાકારણો છે, કયા એવા વિપરીત પરિણામો છે કે જે સત્સંગના યોગને સફળ થવા દેતા નથી, એ વિષય સ્પષ્ટ કરવા માટે અહીંયા એ વાતનું પ્રતિપાદન કર્યું છે. એ કારણો છે મિથ્યા આગ્રહ, સ્વચ્છંદપણું, મિથ્યા આગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં. ચાર કારણો, ચાર પ્રકારના પરિણામ લીધા છે. વિષય ચાલે છે એ વિષયનો સ્વીકાર થવામાં બાધક એવો પોતાનો પહેલા આગળ કરેલો જે નિશ્ચય, એ નિશ્ચય ન ખસવો, એ નિશ્ચય એમને એમ રહી જવો, એને મિથ્યા આગ્રહ કહે છે, ખોટો આગ્રહ. એ આગ્રહ છે પોતાનો મિસકોન્સેપ્ટ છે, એ અનેક જીવોને અનેક પ્રકારનો હોય છે. બહુભાગ મુમુક્ષુઓ એ પ્રકારે સત્સંગ કરે છે, કેટલીક વાતને માન્ય કરે છે અને કેટલીક વાતને અમાન્ય કરે છે. આ વાત તો બરાબર, પણ આ વાત બરાબર નહીં. એ રીતે પોતાનો જે આગ્રહ છે, પોતાના જે વિચારો છે, એ છોડી ન શકે એવી એક પ્રકૃતિગત અસરળતા છે, એ મિથ્યા આગ્રહમાં પરિણમે છે. અને તેથી કોઈ વાત માન્ય કરી છે એનો જે લાભ થવો જોઈએ એ પણ નથી થતો. સત્પુરુષની બધી જ વાત સમજીને માન્ય કરવા યોગ્ય છે. સમજ્યા વગર માન્ય કરે ઓગે ઓગે તો પણ એટલો લાભ ન થાય જો સમજીને માન્ય કરે અને લાભ થાય. એમાં એક પણ વાતમાં શંકા કરવી એ જીવનો મિથ્યા આગ્રહ છે અથવા એ જીવનો સ્વચ્છંદ છે. આપણે ત્યાં એક સામાન્ય પ્રસંગ લઈ લઈએ કે કોઈ પણ માણસને રોગ થાય અને એમાં પણ હૃદય રોગ જેવો ગંભીર રોગ થાય ત્યારે માણસ હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જાય છે. કેમ કે એ વિષયના એ એક્સપર્ટ છે. હૃદયના રોગના સંબંધમાં જે નિષ્ણાત છે એની સલાહ અને એના કહેવા પ્રમાણે દવા વગેરે ઉપચાર કરવા પોતે તૈયાર થાય છે. અને ત્યાં જીવ પોતાનું, માણસ પોતાનું ડાપણ નથી વાપરતો, અને વાપરે તો એ ચાલે પણ નહીં. પૈસા લઈને સલાહ કે ઉપચાર કરનાર ડૉક્ટર પણ પોતાને સૂચના પ્રમાણે જો દર્દી ન ચાલે તો એ ચલાવવા માગતા નથી. એમ કે સ્ટ્રિક્ટલી હું કહું એ પ્રમાણે જ તમારે કરવું પડશે. ત્યાં બીજા કોઈનો અભિપ્રાય કામ આવતો નથી. ત્યાં સમાજનો અભિપ્રાય કામ આવતો નથી, ત્યાં કુટુંબનો અભિપ્રાય કામ આવતો નથી, ત્યાં પોતાનો અભિપ્રાય પણ કામ આવતો નથી. એ વિષયના જે નિષ્ણાત હોય એનો જ અભિપ્રાય કામમાં આવે છે. આ વાત રહી શરીર રોગની મર્યાદાની. હવે આ જીવને અનાદિથી ભવરોગ લાગુ પડેલો છે. કયો રોગ છે? ભાવમાં અનેક ભાવોમાં પરિભ્રમણ કરે અને અત્યંત અનેક પ્રકારના અનંત દુઃખોને ભોગવે એવો જે ભવરોગ છે, એ ભવરોગને મટાડવા માટે નિષ્ણાત એવા આત્મજ્ઞાની સત્પુરુષો અને જ્ઞાની પુરુષો છે, એનો અભિપ્રાય અનુસરવા માટે પહેલી જ લોકસંઘના જીવને આડી આવે છે. લોકો શું કહેશે? અરે તમે ફલાણામાં ભળી ગયા, આપણો સંપ્રદાય છોડીને ત્યાં જવા માંડ્યા, આથી આ ત્યાંથી ચાલુ થશે. માંડ માંડ હિંમત કરીને એની અવગણના કરે, ત્યાં કુટુંબનો અભિપ્રાય, કુટુંબીઓનો અભિપ્રાય આડો આવે. આ રીતે તમે સત્સંગ કરો અને સંસારમાં ઉદાસીનથી જ આવે, કામમાં ન આવે. સંસારમાં પણ કુટુંબની જે ફરજો છે એ ફરજો બજાવી એ પણ તમારો ધર્મ છે, અને એ પહેલો ધર્મ છે. શું કહે છે? કુટુંબના કાર્યો કરવા એ તો પહેલો ધર્મ છે, કે કરતાં કરતાં તમારે જે સત્સંગ વગેરે કરવો હોય એ કરો, પણ આ તો તમારે કરવું જોઈએ. એમાં ઉદાસીનતા આવે તો કુટુંબીઓને પોસાતું નથી, એટલે કુટુંબનો અભિપ્રાય નડે છે. એના અભિપ્રાય પ્રમાણે ચાલુ ભવરોગ મટે કેવી રીતે? કાં તો લોકસંઘના એ લોકોનો અભિપ્રાય, લોકોની શરમાડી આવે, અને કાં કુટુંબ પરિવારના સભ્યો નારાજ થાય, રાજી ન રહે, તો સત્સંગની ઉપાસના કરવામાં ગૌણતા થઈ જાય તો પણ સત્સંગ ફળવાન ન થાય. કુટુંબને રાજી રાખીને સત્સંગ કરવો એવી અપેક્ષાએ, એવી વૃત્તિએ સત્સંગ કરવામાં આવે એને પણ સત્સંગ કદી ફળવાન થતો નથી. આ મિથ્યા આગ્રહમાં કંઈક વાતો છે. વિસ્તાર કરવા જાવ તો ઘણો સમય લાગે એવો વિષય છે, પણ મુખ્ય મુખ્ય પ્રતિબંધ છે એ સમાજ સંબંધીના પ્રતિબંધ છે, કુટુંબ સંબંધીના પ્રતિબંધ છે, અને એથી આગળ ચાલો તો શરીરની અનુકૂળતા, દેહ પ્રતિબંધ, શરીર પ્રતિબંધ છે. આપણને આ ટાઈમ અનુકૂળ પડતો નથી, આપણને આ સમય અનુકૂળ પડતો નથી. આપણા સમયે સત્સંગ મળે તો આપણે પહોંચી શકીએ. આપણા નજીકના ક્ષેત્રમાં હોય, અનુકૂળ ક્ષેત્ર અને અનુકૂળ સમય હોય તો સત્સંગ થઈ શકે, નહીતર ફાવે નહીં. એ બધા જે પ્રકાર છે પોતાની અનુકૂળતા જોવાના, એ જીવો પણ, એ મનુષ્યો પણ સત્સંગને યોગ્ય નથી. ગમે તે સમયે અને ગમે તે ક્ષેત્રે જો યથાર્થ સત્સંગ મળતો હોય તો તે કોઈ પણ ભોગે ઉપાસવો જોઈએ, એને સર્વાર્પણપણે ઉપાસવાની વાત છે. પૈસા કમાવા માટે અમેરિકા જવા આપણે તૈયાર છીએ અને આફ્રિકા જવા તૈયાર છીએ, અને આપણા ગુજરાતીઓ કોઈ દેશમાં નથી પહોંચ્યા એવું નથી. દુનિયાના 250 દેશમાં ગુજરાતી લોકો ગયા છે, એટલી બુદ્ધિ બધા લગાવે છે. દેહાર્થે ગમે ત્યાં ગમે તે પ્રવૃત્તિ કરવા આપણે તૈયાર થયા છે, આત્માર્થે આપણે એ તૈયારી નથી. તો આત્માનો અર્થ નામ હિતરૂપ પ્રયોજન એ ક્યાંથી સિદ્ધ થાય? દેહની જેટલી ચિંતા કરી છે એથી અનંતગુણી ચિંતા કરવાની જરૂર છે. એના બદલે દેહની ચિંતા જેટલી પણ ચિંતા કરવામાં ન આવે તો એનો ફાયદો ક્યાંથી થવાનો? એ સહેજે સમજી શકાય એવી વાત છે. એટલે કોઈ પણ પ્રકારના આગ્રહને ગૌણ કરીને સ્વચ્છંદ એટલે પોતાની મનમાની રીતે આત્મકલ્યાણ કરવાની જે ટેવ પડી છે એને ગૌણ કરીને અને સત્સંગ ઉપાસનામાં શિથિલતા થતી હોય તો એ શિથિલતાને દૂર કરીને પ્રમાદનો અર્થ એ છે કે એક તો સમજવા છતાં સમજણનું બળ ઉત્પન્ન થાય ત્યારે જીવ એ સત્સંગમાં પ્રાપ્ત આજ્ઞાને ઉપાસતો નથી, અમલીકરણ કરતો નથી, એને શિથિલતાને પણ પ્રમાદ કહે છે. અને સત્સંગને ગૌણ કરીને બીજા બીજા કાર્યોને મુખ્યતા આપવી, એવા બીજા કાર્યોમાં જોડાયેલા રહેવું એને પણ પ્રમાદ કહે છે. અને જેણે સત્સંગ ઉપાસવો હોય તેને પાંચે ઇન્દ્રિયોના વિષયોની અપેક્ષાઓ છે એ છોડીને ઉપેક્ષા થવી ઘટે છે. તીવ્ર રસે કરીને કોઈ પણ ઇન્દ્રિયના વિષયમાં જીવ પ્રવેશ કરે કે પરિણમન કરે તો એને નિર્વિકારી થવાનો જે ઉપદેશ છે સત્સંગમાં એ ઉપદેશની અસર ન પહોંચે. જીવને પોતાના પરિણામમાં કોની ક્યારે કેટલી અસર પહોંચે એનું વિજ્ઞાન સમજવું જરૂરી છે. આ એક બહુ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે જીવના પરિણામની. બહુભાગ મુમુક્ષુઓની ફરિયાદ છે કે વાત તો બરાબર છે પણ અમને જે બળ આવવું જોઈએ ને જે અસર થવી જોઈએ કેમ થતી નથી. એટલા માટે એ થતી નથી કે એથી વિપરીત પરિણામોમાં રસ અને એ રસની અસર પરિણામોમાં ચાલુ ને ચાલુ રહેતી હોવાને કારણે સત્સંગથી પ્રાપ્ત ઉપદેશની અસર ઉત્પન્ન થતી નથી અથવા તો એ સમજણ બળવાન થતી નથી. સમજણ થવી એટલી અઘરી નથી. અઘરી તો એને છે કે જેણે વિપરીત સમજણના લાકડા આડા બહુ નાખ્યા હોય તો એને જરા તકલીફ પડે, નહીંતર સમજવાની બુદ્ધિ એ બેસે તો પોતે બુદ્ધિવાન છે, બુદ્ધિશાળી માણસ છે, એ સમજવું સુગમ પડે છે. સત્સંગની વાતો સમજવી એટલી અઘરી નથી પડતી પણ સમજવા છતાં પણ એ સમજણનું બળ નથી આવતું એવી લગભગ પ્રાય એ જ પરિસ્થિતિ જોવામાં આવે છે કે સમજાય છે પણ સમજણનું બળ નથી. આ વિષયમાં કૃપાળુદેવનો 569 નંબરના પત્રમાં બહુ સારું માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે આત્મકલ્યાણનો જે વિચાર છે એ એક વાત છે અને એક એ વિચારનો વિચાર બળ છે એક બીજી વાત છે. વિચાર તો ઘણા જીવોને આવે છે, અનેક જીવોને આવે છે અને તેથી તે સત્સંગમાં ઉપસ્થિત પણ થાય છે. સત્સંગમાં ઉપસ્થિત થવાનું કારણ પોતાનું આત્મકલ્યાણનો વિચાર છે. તેમ છતાં એ વિચાર બળવાન નથી હોતો તો એ દિશાની અંદર કોઈ કાર્ય સફળ નથી થતું, કોઈ અંશે પણ સફળ નથી થતું. એ વિચાર બળ કેમ વધે એના માટે બહુ સરસ માર્ગદર્શન 569 નંબરના પત્રમાં આપ્યું છે કે જીવનું જે વિચાર બળ પ્રવર્તતું નથી એનું કારણ અસત્સંગ અને અસત પ્રસંગ છે. જ્યાં સુધી જીવ અસત્સંગ અને અસત પ્રસંગમાં રસ લે છે વિષયમાં ઇન્દ્રિય વિષયોની ઉપેક્ષા ન કરી હોય એટલે અપેક્ષા કરી હોય એ અસત પ્રસંગ છે. અને જે મનુષ્યનો સંગ ન કરવો જોઈએ એના સંગમાં રહેવું તે અસત્સંગ છે, અથવા સત્સંગને છોડીને બીજો સંગ થવો તે અસત્સંગ છે. આ બે કારણથી જીવનું આત્મકલ્યાણના વિચારનું બળ પ્રવર્તતું નથી, અને વિરુદ્ધ જે સંસાર બળ છે પરિણામની અંદર એ પ્રવર્તું હોવાને લીધે સત્સંગમાં પ્રાપ્ત ઉપદેશ અત્યાર સુધી નિષ્ફળ જ ગયો છે. સત્સંગ મળ્યો છે, ઉપદેશ મળ્યો છે, પણ એ સફળ નહીં થવાનું આ કારણ પણ સાથે ને સાથે મોજૂદ રહ્યું છે. આ ચાર પ્રકારના પરિણામો પોતાના ચાલતા પરિણામથી પરિણામમાં તપાસવા જોઈએ અને તપાસીને એને દૂર કરવા જોઈએ. જો એ તપાસવામાં ન આવે તો એ સંબંધીનો જે સ્વાધ્યાય કર્યો છે એનું કોઈ સફળપણું થવાનું કારણ નથી, અથવા સફળપણું ન થાય એ સમજી શકાય એવી વાત છે. એટલે જો સ્વલક્ષ્ય આપણે સ્વાધ્યાય કરતા હોય તો આપણા ચાલતા પરિણામોને અપક્ષપાતપણે તપાસવા જોઈએ. અપક્ષપાતપણે આ ચારે પ્રકારના દોષને જોવા જરૂરી છે, અને તો જ સત્સંગ ફળવાન થાય. જો આ પ્રકારના પરિણામો ચાલુ રહે તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા નિયમથી સત્સંગ નિષ્ફળ જાય. આ ચાર પ્રકારના પરિણામોમાં અનેક વિવિધતા છે, તેથી કોઈને તે સમજાય છે, કોઈને તે નથી પણ સમજાતા. આવી એક પરિસ્થિતિ હોવાથી એ પરિણામોનો નાશ કરવાની કેટલીક વિટંબના પણ અનુભવમાં આવે ત્યારે જીવે શું કરવું એ સંબંધીનું એક બહુ સુંદર માર્ગદર્શન હવે પછીના વચનામૃતમાં પોતે આપ્યું છે, અથવા કરીને લખે છે કે અથવા સત્સંગમાં એક નિષ્ઠા અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. એક નિષ્ઠા એટલે શું? કે આત્મકલ્યાણનું એકમાત્ર લક્ષ્ય સત્સંગમાં પ્રવર્તવું જોઈએ, એક જ નિષ્ઠા, આ સિવાય બીજા કોઈ પણ પ્રકારના પરિણામ સત્સંગ દરમિયાન થવા ન ઘટે. સત્સંગ એક એવો પ્રસંગ છે કે જે સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે અને પૂરેપૂરું એમાં ધ્યાન દેવા યોગ્ય છે. એક નિષ્ઠાએ એક લક્ષ્ય એમાં પ્રવર્તવા જેવું છે, અને અપૂર્વ ભક્તિ, અપૂર્વ એનું બહુમાન આવવું જોઈએ. ઉપદેશ ત્યારે જ પરિણમે કે ઉપદેશ પ્રત્યે, ઉપદેશ દાતા પ્રત્યે અપૂર્વ બહુમાન ઉત્પન્ન હોય તો જ, નહીતર કોઈ પણ રીતે એ ઉપદેશ પરિણમે નહીં. 200 નંબરના આંખમાં, એટલે કે 200 નંબરના પત્રમાં એક વચનાવલીનો પત્ર છે, એમાં 6ઠો વચનામૃત છે કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન સત્સંગની અંદર, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ ત્યાં પણ આ શબ્દ વાપર્યો છે. એક નિષ્ઠા એ તન્મન ધનની આસક્તિનો, એમાં પાંચે ઇન્દ્રિયના વિષયો આવી જાય છે, ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય તો એ આજ્ઞાનું આરાધન કહો અથવા સત્સંગની સફળતા કહો તો જ થઈ શકે. જોકે ભક્તિની વાત આવે તો સ્પષ્ટીકરણ દેવું આવશ્યક ગણીને એમને સાતમા વચનામૃતમાં એ વાત સ્પષ્ટ કરી કે જોકે જ્ઞાની ભક્તિની ઈચ્છતા નથી, જ્ઞાનીને એની જરૂર નથી, આવશ્યકતા નથી, અપેક્ષા નથી. જ્ઞાની હંમેશા નિષ્ફળ હોય છે અને બીજાની પ્રવૃત્તિની અપેક્ષા ન રાખે એવા નિર્લેપ હોય છે. કેમ કે તેથી એને પોતાને કોઈને પોતાને કાંઈ ફાયદો નથી. કોઈ જીવ પોતાની ભક્તિ કરે તેથી જ્ઞાનીને શું ફાયદો થઈ જાય કે એના આત્મામાં કોઈ ફેરફાર થવાનો પ્રશ્ન નથી, એથી કોઈ ફરક પડતો નથી. એટલે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. આ એક સુગમમાં સુગમ અને ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે. ઉપદેશ પરિણમવા માટે ઉપદેશ સાંભળવો એક વાત છે અને ઉપદેશ પરિણમવો તે તદ્દન બીજી વાત છે. સાંભળ્યા માટે જ્ઞાન થયું એમ નથી, પરિણમવા માટે જ્ઞાન થયું એમ છે ખરેખર. અને એ ઉપદેશ ત્યારે જ પરિણમે કે જો એ મોક્ષાભિલાષી થઈને, એટલે પૂર્ણ પદનો અભિલાષી થઈને, જે 609માં પહેલી વાત કરી મોક્ષની, એ મોક્ષનો અભિલાષી થઈને ભક્તિથી સત્સંગને ઉપાસે, બહુમાનથી સત્સંગને ઉપાસે. અને તે મનન અને નિધિધ્યાસનનો હેતુ થતો નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. આ આજ્ઞા છે. બહુમાન વિનાનો ઉપદેશ પરિણમે નહીં. અત્યંત અત્યંત એક નિષ્ઠાથી અપૂર્વ ભક્તિ ન આવે જીવને, ત્યાં સુધી સત્સંગ ફળવાન થાય નહીં અથવા સત્સંગમાં પ્રાપ્ત ઉપદેશ પરિણમી શકે નહીં. જોકે આ માસ્ટર કે છે, બધા જ પ્રકારના મુમુક્ષુની ભૂમિકાના બાધક કારણો, બાધક દોષોનો અભાવ કરવાનો આ એક જ ચાવી છે કે જેને લઈને બધા દોષોની નિવૃત્તિ થવી સંભવિત છે. એટલે એમ કહ્યું કે જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો, બસ આ એક જ સાધન હાથમાં આવ્યું, અપૂર્વ ભક્તિ, અપૂર્વ બહુમાન, એ વિષયમાં સ્પષ્ટીકરણ હવે પછી આવશે. પણ એ પ્રકારના પરિણામો થયા વિના, એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં જ, થોડા સમયમાં જ મિથ્યા આગ્રહ આદિ નાશ પામે. એટલે ચારે પ્રકારના દોષ, મિથ્યા આગ્રહ, સ્વચ્છંદપણ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયોમાં રસ લઈ અપેક્ષા બુદ્ધિ રાખવી, એ નાશ પામે. ચારે પ્રકારના અથવા સર્વ પ્રકારના બાધક પરિણામો નાશ પામે અને અનુક્રમે, એટલે ભવિષ્યમાં ક્રમથી સર્વદોષથી જીવ મુક્ત થાય અને નિર્વાણ પદને પામે. આ એક આ વિષયનું મહત્વ બહુ કારણ બતાવ્યું છે કે દોષના પ્રકાર અનંત છે, પણ જો જીવ જ્ઞાની પુરુષની અપૂર્વ ભક્તિમાં પરિણમે તો એક મોટું સાધન છે કે જે જીવને આત્મકલ્યાણમાં બહુ જ અલ્પ પ્રયાસે એ કારણભૂત થઈ શકે છે. એની પાછળ એનું વિજ્ઞાન છે, એનું લોજિક છે, કેમ એમ થાય છે. ભક્તિ, જ્ઞાની પુરુષની ભક્તિ એ ખરેખર રાગ નથી, પણ એ પોતાના આત્માની ભક્તિ છે. કોની ભક્તિ છે? એ આત્માની ભક્તિ છે. જેને જ્ઞાની પુરુષ પ્રત્યે ભક્તિ નથી એને પોતાના આત્મા પ્રત્યે પણ ભક્તિ નથી એમ સમજવા યોગ્ય છે. એ નિમિત્ત છે એમ કરીને કાઢી નાખવા જેવો વિષય નથી. નિમિત્ત ગણીને અવગણના કરવા યોગ્ય વિષય નથી. કેમ કે જેણે દર્શન મોહનો નાશ કર્યો છે એવા જે જ્ઞાની પુરુષ, એના પ્રત્યેનું જે બહુમાન છે એ જ્ઞાની પુરુષને ઓળખાણ રૂપ જ્ઞાન અને એ જ્ઞાન પોતે ભક્તિ બહુમાન, જ્ઞાનથી જે બહુમાન આવ્યું એ જ્ઞાનની અવસ્થા, જ્ઞાનની પર્યાય પોતે ભક્તિની પર્યાય છે, બહુમાનની પર્યાય છે. અને એવા પરિણામથી જીવને પોતાનું દર્શન મૂળનો અનુભાગ તૂટે છે. એટલે જેનો દર્શન મૂળ ઘટે એને મતિ નિર્મળ થાય છે. એનું મતિજ્ઞાન નિર્મળ થવાથી એને આત્મકલ્યાણની દિશામાં અધિક અધિક સૂઝ આવે છે કે મારે મારી વર્તમાન યોગ્યતામાં શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે. આમ જ્ઞાની પુરુષની ભક્તિ જીવના દર્શન મૂળના પરિણામ ઉપર સીધી અસર લાવે છે, અને એ કારણે જીવ મિથ્યા આગ્રહ આદિ સર્વ દોષથી મુક્ત થઈને અનુક્રમે નિર્વાણ પદને પામે છે, નિષ્કર્મ દશાને પામે છે. એવી દશા ઉત્પન્ન થવામાં આ એક અપૂર્વ ભક્તિ એક મહત્વનું કારણ છે. એટલા માટે કૃપાળુદેવે આ વિષય ઉપર અસાધારણ રીતે કલમ ચલાવી છે પોતાના પત્રોમાં. વિશિષ્ટ પ્રકારે લખાણો કેટલાક આવ્યા છે કે ભગવાન છે, હરિ છે, એ મુક્તિ આપવામાં તો કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કેમ કૃપણ થાય છે, કેમ કૃપણ રહે છે? કૃપણ એટલે લોભી. કેમ કે જેને ભક્તિ આવે એને તો સહેજ માત્રમાં મુક્તિ આપી દે છે, પણ પેલા ભક્તિ જ આપતા નથી, એનું શું કરવું, એનો અર્થ શું થાય છે? એ જીવને જ્ઞાની પુરુષની ઓળખાણ થઈને યથાર્થ પ્રકારે એમનું બહુમાન અને અપૂર્વ ભક્તિ આવવી એ વાત સહેલી નથી, એ વાત બહુ ભાગ બનતી નથી, બહુ ભાગ એવું બન્યું નથી. જ્ઞાની પુરુષનો યોગ મળ્યો છે પણ એવું બન્યું નથી, અને એવું ક્વચિત જ કોઈક જ ભાગ્યશાળી જીવને બને છે. એટલા માટે એમ કહે છે કે ભગવાન આ બાબતમાં કૃપણ છે, કેમ કોકને જ આપે છે, કેમ ઘણાને ભક્તિ નથી આપતો? મુક્તિ તો ઘણાને આપે છે, અથવા જેટલાની ભક્તિ આપે છે એટલાની મુક્તિ આપી દે છે, પણ ભક્તિ જ આપતો નથી, એનું શું કરવું? આવી એક વિશિષ્ટ શૈલીથી એમણે આ વિષયને અદ્ભુત રીતે પ્રકાશ્યો છે, અને ઠામ ઠામ એ વાત એમણે કરી છે. એ વિષયમાં થોડી મહત્વપૂર્ણ વાત હવે પછીના વચનામૃતોમાં આવશે. અત્યારે સમય થઈ ગયો છે.